બરાબર નથી, માટે તું મારા ગુરુ બરાબર છે, પણ ભાઈ આ મૂળા મારે ખાવા નથી, તને એવા દે. મૂળા ત્યાં મૂકીને અવધૂતજી નીચે આવી ગયા. સંધ્યાકાળ થવાની તૈયારીમાં છે, સામે પારથી નાવડીઓ આવે છે અને જાય છે. સામે પાર જવા માટે બે પૈસા નાવડીના છે ઉત્તરાયણના, પણ અવધૂતજી પાસે તો પૈસો નથી. કોઈને આડકતરી રીતે પણ કહેવાનું નહીં કે મને પૈસા આપો. કોઈ સામાન્ય મુસાફરને કહ્યું કે મારે મારી પીરી પાર જવું છે, બે પૈસા આપી દો તો કોઈ ના નાખે, આપી દેત. અરે માછીને કહ્યું હોત કે ભાઈ મને પીરી પાર લઈ જા, મારી પાસે પૈસા નથી, તોય લઈ જાત. પણ આ તો અકિંચન બાદશાહ હતા, કશું કોઈની પાસે માંગવાનું જ નહીં, એને બાદશાહ કહેવા. કિંચન પૈસો નથી, છતાંય કેવી ખુમારી હતી. ચાહ ગઈ ચિંતા ગઈ અને મનવા બે પરવા, જીનકો કછુને ચાહીએ વો શાહન કે શાહ. જેને કશું જ કોઈની પાસેથી જોઈતું નથી એ સાત બાદશાહનો બાદશાહ છે. એને જગતની શુક્રવા ખુશામત કરવી પડે. એને તો ગાયું છે કે વપુ પ્રારબ્ધ પોષે છે ખુશામત જાતણી સાને. આ મારા શરીરને મારું પ્રારબ્ધ પોષે છે, પછી મારે જગતની ખુશામત શુક્રવા કરવી પડે. જેને પોતાના શરીરની નથી પડી એને જગતની શી પડી હોય. એ તો અલિયાઓ વિશ્વનું કલ્યાણ કરી અને ચાલ્યા જાય છે, નૌકાઓ આવે અને જાય, પણ કોઈ એમ કહેતું નથી કે મારા જાવું તો બેસી જાઓ, હું તમારે બે પૈસા આપી દઈશ. સંધ્યાકાળ થવા આવી, માવુની ભાડું પણ ના પાય એટલે બાપજીને લાગ્યું કે અંધારું થઈ જશે. એના કહેતો એક કામ કરો, અહીંથી હરિધામ જાઓ. હરિધામમાં સંતોને માટે પરિક્રમા વાસીઓ માટે મફત નાવડી છે, તો એ મને સામી પાર ઉતારી દેશે અને ત્યાંથી પાછળ ચાલીને શુક્લ તીર્થ આવીશ. હરિધામ સજોથી 32 માઇલ દૂર છે, ચાલી નાખું. ચાલવા લાગ્યા, વિચાર તો કરો, 100 માઇલ ચાલ્યા પછી એક બે પૈસા કોઈની પાસે નહીં માંગવા માટે એ જેણે 32 નું 64 માઇલ ચાલવાની તૈયારી છે એની કેવી ત્યાગની વૃત્તિ હશે. એ અલખ કહે સુન શિષ્ય અવધૂતની હામ, 100 ઘાઉ ચાલ્યા પછી જાવાને હરિધામ. 32 ગાઉનો પંથ જે કાપવાને તૈયાર, એના જબરા ત્યાગનો આવે છે કઈ વિચાર. વિચાર આવે છે એના ત્યાગનો. ત્યાગ તો મહાન છે, માણસને મહાન બનાવે છે એનો ત્યાગ. આપણી સંસ્કૃતિએ હિન્દુઓએ ત્યાગને જ પૂજ્યો છે, હા રાગને પૂજ્યો નથી. હિન્દુ સંસ્કૃતિમાં જેનો ત્યાગ વધારે એનું માન વધારે, એની પૂજા થાય. આપણે ત્યાગને પૂજ્યો છે, રાગને પૂજ્યો નથી. જો અલગજી કે છે કે એનો ત્યાગ કેવો હતો, ત્યાગ તણી ધૂણી એના અંતરમાં કેવી ધગધગતી હશે એની આ છે જય. આ એની એક સામાન્ય જોય છે, એના અંતરમાં કેવો ત્યાગની ધૂણી ધબકતી હશે. ભગવાને કહું કે ગુરુ મહારાજને મારી કસોટી કરવી છે તો ભલે ને કરે, એટલે ચાલવા લાગ્યા. પણ ભગવાનની ઈચ્છા નહીં હોય કે હવે બહુ ચલાવવો નથી એને. એક માછીએ અવધૂતજીને ઓળખ્યા, ચાલ છુપી ના આવે ને આની સડસડાટ, આટલું ચાલ્યા પછી પણ જાય છે, કોઈ થી રોકાય નહીં હે, એની ધૂનમાં મસ્ત એમ ચાલ્યો જ જાય. એવા સંતને કોણ રોકી શકે. એમની ભલે ને કાયા ગમે એવી છોટી હોય, પણ છતાંય એક નિશ્ચય છે કે જવું એટલે જવું, એટલે ચાલ્યા જ જાય છે. બિન લંગોટી કાયા ખોટી તોય જડે ના જગમાં જોતી મોટી મોટી ફાળી દોડ્યો જાય રોક્યો ના રોકાય એ અવધૂત ચાલ્યો જાય ચાલવા લાગ્યા. પેલા માછીએ જોયા કે આ તો નારેશ્વર વાળા બાપજી લાગે છે. પાછળ દોડ્યો કે બાપજી વરો કયો હો કેમ ભાઈ કેમ ક્યાં જાવ છો બાપજી તમારે ક્યાં જવું છે કે મારે શુક્લતીર્થ જવું છે ભાઈ. તો બાપજી શુક્લતીર્થ તો આ બાજુ આવ્યું તમે આમ કેમ જાઓ છો કે હરિધામ થી મફત માવડી મળે ને તો પેલી પાર ઉતરી જવું. પેલા આ સાબરપા પેલા નાવિક ની આંખમાં આંસુ આવી ગયા કે બાપજી એક બે પૈસા માટે તમે 32 તું 64 ગાઉં ચાલવા જાઓ છો. અરે અરે ઓ બાપજી મફત ઉપરવા પાર 32 64 ગાઉં ચાલવાને તૈયાર થયા આપ ઓ બાપજી. આ તો હદ કહેવાય નાવ મારી તૈયાર છે ચાલો અબ ગુરુ રાય. ભગવાન મારી નાવડી છે હમણાં જ તમને પાર ઉતારી દઉં એમ કહીને પેલો મલ્હાર ફરી ફરી અવધૂત ને પગે લાગ્યો અને પોતાની નૌકા પાસે લઈ ગયો. એમ સાફ સુફ કરી પોતાનું ફાટું તૂટું ધોતું હતું એ અંદર પાથરી દીધું. જોવાનું નામ સંસ્કૃતિ. ગરીબમાં ગરીબ માણસ પણ હિન્દુઓને સમજે છે કે સંતને આસન આપવું પડે. એની પાસે શું છે જે હોય તે આપે. એને પેલું ધોત્યું ફાટલું પાથરી દીધું કે બાપજી એના પર બેસો અને પોતાનો હાથ જાળી અને બાપજીને ઉપર ચડાવી અને બેસાડ્યા. જોઈ એનો ભાવ ભીજા સદગુરુનાથ ઓમ ઓમ મુખથી વળી મસ્તક મૂક્યો હાથ. નાવડી ચાલી મધવેગમાં આવી એટલે ગુરુજી અવધૂતજીએ પોતાનું કમંડલ નર્મદા જલમાં બોળી અને પાણી ભરી લીધું અને કમંડલ ભરીને પ્રેમથી પાણી પીધું નાવડીમાં બેસીને. સુરતમાં પેલા બ્રાહ્મણને ઘેર પાણી પીધું હશે તે જ જમ્યા પછી સવારમાં 10 વાગે પાણી પીધું આનંદ થયો એ અને 100 ગાઉ ચાલ્યા છતાંય કશું મન મોઢામાં મૂક્યું નતું. એમને ભૂખ તરસની સી પડી હોય રેવા માના જલ પીધા ને અંદર શરીરમાં આનંદ સ્ફૂર્તિ આવી ગઈ. પરત આ પેલા નાવનું અલખજી કે છે કે આ નાવિકને આ માછીને ધન્યવાદ છે. પરબ્રહ્મ શ્રી રામને ગુહ્ય મલ્હારે જેમ નિજનાવે બેસાડીને પાર ઉતાર્યા તેમ જેમ પેલા ગુહ્ય રાજાએ ભગવાન રામચંદ્રજીને પાર ઉતાર્યા હતા અહીંયા નાવિક પણ સ્વયં દત્ત ભગવાન નિજનાવે બેસાડીને ખાટે કેવું માન ખાટી ગયો. સ્વયં દત્ત ભગવાન જે અખિલ વિશ્વની જ્યોત ભક્તોને ભવ તારવા સ્વયં બનીને પોત અવની પર વિરહી રહ્યા તેને આ મલ્હાર નિજ નૌકાએ ચડાવીને ઉતારે છે એ પાર. ધન ધન એની નામને અલગજી કે છે કે ધન ધન એ મલ્હાર જીવન જન્મ સફળ કર્યા વંદુ વંદંતને હજાર. અલખજીએ આ માછીને પણ વંદન કર્યા કે વાહ વાહ તારા ભાગ્યને ભાઈ ધન્ય છે કે તે ભગવાનને આ રીતે તારી નાવમાં બેસાડી અને પેલી પાર ઉતારી દીધા. આવી રીતે અજ્ઞાત વાસમાં ગુરુ મહારાજ ફરતા હતા. મહારાષ્ટ્રમાં સાંઈનાથના દર્શન કરવા ગયા. રસ્તામાં ગોદાવરીના પૂળની આ બાજુએ ચક્કર વક્કર થઈને બેભાન થઈને પડી ગયા. એક ગામમાં આગલે દિવસે ભોજન લીધું હતું. હવે બીજે દિવસના ભૂખ્યા હતા. એ ગામમાં ગયા પણ કશું ખાવાનું મળ્યું ના. એટલે 2 ઘૂંટડા પાણી પીને આગળ ચાલ્યા. એટલે ભૂખને લીધે ચક્કર આવ્યા પડી ગયા. જો જે ગામમાં સાધુ ભૂખ્યો જાય એને ગામ કેમ કહેવાય? લીલામૃતના છેલ્લા ભાગમાં સુંદર દ્રષ્ટાંત કહે છે કે સિદ્ધ જેની વાક સિદ્ધિ વરી હતી એવા એક સંતે 3 દિવસ સુધી સમાધિ લીધી. 3 દિવસ પછી સમાધિમાંથી ઉત્થાન કર્યું. સમાધિ પછી સંતોને બહુ ભૂખ લાગે, હા હોજરી પોકાર કરે. નજીક ગામ જોયું, લાવને એમ ભિક્ષા માગી લઉં. પહેલે ઘેર આવ્યા કે ભાઈ સાધુ છે કે ભિક્ષા આપજો, મહારાજ આગળ જાઓ. બીજી ઘેર ગયો, ભાઈ ભિક્ષા આપજો, મહારાજ આગળ જાઓ. ત્રીજી ઘેર ગયો, કઈ ભિક્ષા આપશો, મહારાજ આગળ જાઓ. આગળ કોઈ સદાવ્રત રાખ્યું છે ભાઈ? તે બધાને તો આગળ મોકલે છે. આમ કરતા કરતા પેલા સાધુ આખા ગામની બહાર નીકળી ગયા. 200-300 ઘરનું ગામ હશે, એમાંથી એક પણ ઘર એવું ના નીકળ્યું કે જે ભૂખ્યા સાધુને અન્ન આપે. જે ગામમાં ભૂખ્યાઓને અન્ન ના આપે અને ગામ કેમ કહેવાય? એવો 1-2 માણસ એવા ઉદાર ના નીકળ્યા, એવા દયાળુ ના નીકળ્યા કે જે ભૂખ્યાને અન્ન આપે. તો જે ગામમાં આવો માણસ ન રોકાતો હોય, ન રહેતો હોય, એને ગામ કેમ કહેવાય? મહારાજ બિચારા નીકળી ગયા ગામની બહાર, કોઈએ ના આપ્યું. કઈ વાંધો નહીં, આ તો સંત છે ને. પણ એક તો ભૂખ, બપોરનો 12 વાગ્યાનો સમય થઈ ગયેલો, સખત તાપ. વિચાર કર્યો કે સામા ગામમાં જાઉં ત્યાં મને ભિક્ષા મળશે, એટલે વહેલા વહેલા એ ગામમાં જતા હતા. ત્યાં રસ્તામાં એક બ્રાહ્મણ મળ્યો કે બાપજી તમે કયા ગામથી આવો છો? આ સામુ ગામ પડ્યું છે ને. આ શબ્દ બોલ્યા. જો સંતને બોલવાનું નતું, પણ પેલું ભૂખડું દુખે એનામાં જરા ક્રોધ આવી ગયો અને બોલી જવાયું કે આ પેલું ગામ પડ્યું છે ને. બળ્યું કહેતામાં તો એ ગામ સળગવા લાગ્યું, ભડકે ભડકે બળવા લાગ્યું, બળી ગયું. હે સંતની અવહેલના, તો એ ગામને શું કરવાનું? બાળી જ દેવું જોઈએ ને. જે ગામમાં એક પણ માણસ એવો ના નીકળે કે ભૂખ્યાને અન્ન ના આપે, એ ગામ સ્મશાન જેવું કહેવાય. બાપજીને અન્ન ન મળ્યું, ઉગા ઉજાગરો ભૂખ એટલે ભાન ગુમાવીને પડ્યા. અને જ્યાં જયારે જાગૃત થયા ને ત્યારે બરાબર શિરડીની નજીક જ પહોંચી ગયેલા. એટલે અવધૂતજીને સ્ફૂર્તિ આવી, મનમાં વિચાર કર્યો કે અહીંયા મને કોણ લાવ્યો કે જેના દર્શન માટે હું આવ્યો છે? એ સાંઈ જ મને અહીં લાવ્યા લાગે છે, એને જ મારી આ રક્ષા કરી છે. ભક્ત વત્સલ અદેવય સમર્થ સાંઈનાથ, એને આવી ખચિત હા જાયો મારો હાથ. એમ કરીને સાંઈનાથને ગદગદ કંઠે નમસ્કાર કર્યા. થોડો વખત રહ્યા, ફરતા ફરતા અવધૂતજી ગુજરાતમાં આવ્યા. 1 વર્ષ પોતાની અજ્ઞાત અવસ્થાનું પૂરું થઈ ગયું. આપણે તો આ 2 જ દાખલા જાણીએ છીએ, પણ એમને કેટલા દાખલા લીધા બન્યું હશે તો એ જાણે. આવી પહોંચ્યા ગુજરાતમાં, અમદાવાદની પાસે સરખેજ ગામમાં પધાર્યા. ગામમાં રતનલાલ મહાત્મા એમના જૂના મિત્ર, એમની જામફળીની વાડી હતી એ વાડીમાં મુકામ કર્યો અને ત્યાં થોડા વખત રહેવા લાગ્યા. એક દિવસ, સુંદર દિવસે, અવધૂતજીને એમના ગુરુ મહારાજ ભગવાન વાસુદેવાનંદ સરસ્વતી સ્વામી મહારાજે સ્વપ્નમાં આવીને એમની સામે ગુરુ મહારાજ ખડા રહ્યા. મંદ મંદ મલકાટથી શોભે શશી વદન, મુખમુદ્રાથી મુખદ્રુમથી સર સર સર્યા સુમન મધુર વચન. અને સ્વામી મહારાજ શું બોલ્યા કે ચરિતામૃત ઘટલે સુખે અને કરી પાન પીવાણ, હોય તૃષા તુરતે હને મોત પાડશે રાડ. દૈન્ય રહે છે ના કદી જા મોજ કર મસ્ત, એમ કહી શિર પર ધર્યો વરદ સ્વપ્નમાં હસ્ત. અવધૂજીએ પોતાની ભાષામાં જ આવું કહ્યું છે કે સ્વપ્નમાં આવીને ગુરુ મહારાજે કહ્યું કે મારા ચરિત્ર રૂપી અમૃત નો આ ઘડો લે, અને જો કેવી સુંદર વાત કરી છે, જે તરસ્યો હોય એને પીવાડવાની છે, હા હોય તૃષાતુ નથી અને ગમે તેને નહીં, માટે એને પીવાડીએ તો મોત બાજુ જશે, દૈન નહીં રહે. આશીર્વાદ મળ્યા, પ્રાતઃ કાળ થયો, રોમ રોમ આનંદ ફેલાયો, અંગ અંગમાં આનંદની સરવાળી ફેલાઈ ગઈ, મોઢું મલકવા લાગ્યું અને હૃદયમાં જ્ઞાનનો ધોધ વહેવા લાગ્યો, કલમ લીધી આત્મા.